તારીખ 31/8/1990 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક 1 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
જીવ અધિકારનો પહેલો કળશ. શ્રી સમયસર પરમાગમ ઉપર ટીકા કરતા ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય દેવે માંગલિક રૂપે આ શ્લોકની રચના કરી છે. પૂજાદિ નામ સ્મરણાદિ અનેક કાર્યોમાં પ્રારંભમાં માંગલિક થાય છે. મંગલાચરણના અનેક શ્લોક છે, એ શ્લોકમાં આ શ્લોકનો પણ સમાવેશ થાય છે. શ્લોક છે, નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરક્ષિયે. આ શ્લોકનો ખંડ અન્વય સહિત, ખંડ એટલે ટુકડા કરવા અને અન્વય એટલે ચાલુ રાખવું. ચાલુ 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 પણ રહે તેને અન્વય કહે છે. શ્લોકનો જે કાંઈ ભાવાર્થ છે એ ભાવાર્થ ચાલુ રાખીને શ્લોકના શબ્દોથી એનો ખંડ પાડીને એનો અર્થ કરવામાં આવે છે, એને ખંડાન્વય સહિત અર્થ કહેવામાં આવે છે. હું પહેલો શબ્દ લીધો છે રાજમલજીએ. આ કળશના ટીકાકાર છે રાજમલજી, પંડિત રાજમલજી. આ ગ્રંથની ટીકા, આ શ્લોકોની ટીકા એકદમ અધ્યાત્મ પ્રધાનતાથી કરી છે. એક એક શબ્દને છૂટા પાડીને એના ઉપર ક્યાંક ક્યાંક શબ્દોના અર્થ કર્યા છે, તો ક્યાંક ક્યાંક શબ્દોના અર્થ ઉપર ટીકા પણ કરી છે. ભાવાય નમઃ, ભાવાયનો અર્થ કર્યો છે ભાવ એટલે પદાર્થ. પદાર્થ સંજ્ઞા છે સત્વ સ્વરૂપની. પદાર્થ સંજ્ઞા, સંજ્ઞા એટલે નામ. પદાર્થનું નામ છે કોણ? પદાર્થનું કે જેની હૈયાતિ હોય, સત્વ નામ જેની સત્તા હોય, એવું જેનું કંઈ સત્તારૂપે સ્વરૂપ હોય, એ સ્વરૂપનું નામ એને પદાર્થ અથવા ભાવાય કહેવામાં આવ્યો છે. અહીંયા પંડિત જયચંદજીએ એને સત્તા સ્વરૂપ કહ્યો છે. સમયસારના અર્થ કર્યા છે, એમાં શ્લોકના અર્થ કર્યા છે, એમાં સત્તા એવો, સત્તા જેનું સ્વરૂપ છે. ભાવનો અર્થ કર્યો છે સત્તા. ભાવ શબ્દ પણ ભૂ ધાતુ ઉપરથી આવેલો છે. ભૂ ભાવ, ભાવમાંથી ભાવ, એટલે ભૂ એટલે થવું. ઉત્પાદ વ્યય ધ્રુવરૂપ જે કોઈ અસ્તિત્વ ધરાવનાર પદાર્થ છે, આત્મા નામનો પદાર્થ છે, એને અહીંયા ભાવાય શબ્દથી, સત્વ સ્વરૂપથી કહેવામાં આવ્યો છે. એથી આ અર્થ ઠર્યો. હવે એના ઉપર ટીકા કરે છે. ભાવાયનો અર્થ કર્યો પદાર્થ, પદાર્થનું નામ છે સત્સ્વરૂપનું. એથી આ અર્થ ઠર્યો કે જે કોઈ શાશ્વત વસ્તુરૂપ તેને મારા નમસ્કાર, ભાવાય નમઃ એમ કહ્યું ને, કે જે કોઈ શાશ્વત સ્વરૂપ, જે કોઈ ત્રણેય કાળે રહેનારું એવું જે આત્મ સ્વરૂપ છે, તે આત્મસ્વરૂપને મારા નમસ્કાર. પોતે આત્મ સ્વરૂપ છે કે નહીં, કે પોતે પણ આત્મ સ્વરૂપ છે, તો પોતાના આત્માને પણ પોતાનો નમસ્કાર અહીંયા થાય છે. ખરેખર તો આ શ્લોક સ્વસ્વરૂપને, નિજ સ્વરૂપને નમસ્કાર કરવા માટેનો ઉત્તમ માંગલિક શ્લોક છે. પોતાના પરિપૂર્ણ પરમેશ્વર પદને અંતરમાં ભાવથી નમવા માટે દ્રવ્ય વચન અથવા વિકલ્પ એ દ્વારા ભાવાય નમઃ એમ કહેવામાં આવે છે. એમ કરીને શ્લોકનો ઉચ્ચારણ કરનાર, આ પદનો વિકલ્પ કરનાર પોતાના સ્વરૂપમાં નમવાની ભાવના કરે છે, પોતાના સ્વરૂપ પ્રત્યે ઢળવાની ભાવના કરે છે. અર્થાત અંતતત્વ સ્વરૂપ એવું જે પોતાનું પરમેશ્વર પદ, એ પરમેશ્વર પદ પ્રત્યે નમવાનો, ઢળવાનો, અંતર્મુખ થવાનો ભાવ ભાવે છે. એવો અહીંયા નમસ્કાર કર્યો છે. જે કોઈ શાશ્વત વસ્તુ રૂપ છે તેને મારા નમસ્કાર. તે વસ્તુ રૂપ કેવું છે, એવું જે વસ્તુનું રૂપ છે તે કેવું છે, સ્વભાવથી કેવું છે કે ચિત્ત સ્વભાવ આજો, એનો સ્વભાવ કેવો છે, જેની સત્તા છે, જેની શાશ્વત સત્તા છે, એ પદાર્થ પોતાનો જે આત્મા, એનું સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ કેવું છે કે ચિત્ત એટલે જ્ઞાન. ચિત્તનો અર્થ કર્યો છે જ્ઞાન. ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાન એટલે ચેતના, તે જ છે સ્વભાવ સર્વસ્વ જેનું. જ્ઞાન અર્થાત ચેતના વચ્ચે જે લીટો ટૂંકો કર્યો છે એને અર્થાંતના ચિહ્નમાં એ ટૂંકો લીટો કરવામાં આવે છે. ટૂંકો કે જ્ઞાન અર્થાત ચેતના, તે જ છે સ્વભાવ અર્થાત સર્વસ્વ જેનું. આત્માનું સર્વસ્વ શું છે કે એનો સ્વભાવ, કેમ કે એ ત્રણે કાળે એની સંપત્તિ રૂપ છે. અને અહીંયા જ્ઞાનથી એના સ્વભાવને ઓળખાયો છે, ચેતનાથી એના સ્વભાવને કહેવામાં આવ્યો છે. અહીંયા એવો તર્ક સંભવિત છે કે આત્મામાં તો અનેક ગુણ સ્વભાવ છે, છતાં આચાર્ય મહારાજ ચિત્ત સ્વભાવાય ભાવાય એમ કેમ કહે છે? સ્વભાવનું નામ આવે છે ત્યારે ચિત્ત સ્વભાવ કેમ કહે છે, જ્ઞાન સ્વભાવ કેમ કહે છે? 144માં પણ એમ કહ્યું કે પ્રથમ તો દ્રવ્યશ્રુત દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. આત્માનો નિર્ણય કરવો એમ કહેતા સ્વભાવ સ્વરૂપ આત્માનો નિર્ણય કરવો, સ્વભાવ સ્વરૂપ કહેતા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, એમ અનંત ગુણમાંથી જ્ઞાનને મુખ્ય કરીને ઓળખાણ કરાવવા માટે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવાનું કહેવામાં આવ્યું છે. એ જે કહેવામાં આવ્યું છે એની પાછળ કોઈ એક રહસ્ય છે. શાસ્ત્રોમાં આત્માની શક્તિ અને સ્વભાવોનું વર્ણન આવે છે ત્યારે અનેક સ્વભાવોનું વર્ણન આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય એ તો મુખ્ય ગુણો છે, પણ એ સિવાય સામાન્ય ગુણો, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રભુત્વ આદિ સ્વચ્છત્વ, વિશેષ ગુણો, બીજા અનેક ગુણોનું વર્ણન આવે છે. એ બધા ગુણોનું એક સ્વરૂપ, અભેદ સ્વરૂપ છે એને સ્વભાવ કહેવામાં આવે છે. છતાં ઓળખવા માટે જ્ઞાન સ્વભાવથી આત્મા ઓળખાતો હોવાથી અને બીજા કોઈ પણ સ્વભાવથી આત્મા નહીં ઓળખાતો હોવાથી આ સમયસાર પરમાગમમાં આચાર્ય મહારાજ આત્માને જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહેતા આવ્યા છે. પોતે અનેકવાર જ્ઞાન માત્રપણે આત્માનો વ્યપદેશ કરતા હોવાથી, નિર્દેશ કરતા હોવાથી, પોતાને ટીકા પૂરી કર્યા પછી વિકલ્પ ઉઠ્યો છે કે જ્ઞાન માત્ર તો મેં આત્માને કહ્યું, પણ કોઈ એકાંત સમજશે? આત્મામાં તો અનંત ગુણ છે, શા માટે એને જ્ઞાન માત્ર જ કહ્યો? તો શું એક ગુણ સ્વરૂપ છે કાંઈ આત્મા કે નહીં? આત્મા તો અનંત ગુણ સ્વરૂપ છે, એનો ખુલાસો કર્યો પોતે કે આત્મામાં અનંત ગુણો છે, એમાંના કેટલાક ગુણો જે વક્તવ્ય છે એમાંથી 47 ગુણોરૂપ શક્તિઓનું તો વર્ણન હું અહીંયા કરું છું. એવી અનંત શક્તિઓથી આ આત્મા સુનિર્ભર સારી રીતે ભરેલો હોવા છતાં પણ જ્ઞાન માત્રમયતામ ન જહાતિ ભાવ, એ જ્ઞાન માત્રમયપણાને છોડતો નથી. એવા એક શ્લોકની પોતે રચના કરી 47 શક્તિનું વર્ણન કર્યા પછી કે કારણ શું છે? આમ એક ગુણનો કાંઈ પક્ષ કરવાનું કારણ છે? અહીંયા ગુણ તો અનંત છે, બધા જ ગુણો પરિપૂર્ણ છે, પ્રત્યેક ગુણને અનંત શક્તિ છે, પૂરી શક્તિ છે, કોઈ ગુણ ઉણો અધૂરો નથી. તો પછી આ એક ગુણનું નામ લેવાનું અને વારંવાર તે જ ગુણનું નામ લેવાનું શું કારણ છે? શું કાંઈ આચાર્ય મહારાજને પક્ષ થયો કે એમ નથી? પોતે સ્પષ્ટ કરે છે કે જ્ઞાન લક્ષણ દ્વારા આત્માની ઓળખાણ થતી હોવાથી અને ઓળખાણ થવામાં બીજા લક્ષણો કામમાં નહીં આવતા હોવાથી અસાધારણ લક્ષણ જોઈને એને જ્ઞાન માત્ર તરીકે વારંવાર પુકારવામાં આવ્યો છે. અસાધારણ ગુણો તો બીજા છે, એટલો જ્ઞાન કાંઈ અસાધારણ ગુણ છે એમ નથી. દર્શન પણ અસાધારણ છે, આનંદ પણ અસાધારણ છે. તો કે આનંદ ગુણની તો વ્યક્તિ અશુદ્ધ છે, દુઃખરૂપ છે. સુખ ને આનંદ એક ગુણમાં લીધા છે, તો કે એની વ્યક્તિ છે એ અશુદ્ધ દુઃખરૂપ છે, એટલે આત્મા દુઃખ સ્વભાવે નહીં હોવાથી ત્યાંથી ઓળખાતો નથી. તો કે દર્શનમાં ક્યાં અદર્શન છે? તો કે દર્શન છે એ એટલું સૂક્ષ્મ છે અને નિરાકાર છે અને અનુભવ ગોચર થતું નથી, માટે પણ ઓળખાણ થવા માટે કામમાં આવતું નથી. પંડિત જયચંદ્રજીએ 246 કળશના ભાવાર્થમાં એ વિષય લીધો છે કે જ્ઞાન જ એક એવો ગુણ છે કે જેની પર્યાયમાં શુદ્ધત્વ પ્રગટ છે, સ્વભાવ પ્રગટ છે, વળી તે સાકાર છે, તે પ્રગટ થાય છે સમયે સમયે, કોઈ સમયે અપ્રગટ નથી રહેતો, અને તે અનુભવ ગોચર છે, માટે અનુભવથી સમજાતું હોવાથી એને અહીંયા જ્ઞાન લક્ષણ સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય, એ માટે એને જ્ઞાન લક્ષણથી ઓળખવામાં આવે છે. અને એ લક્ષણની ચર્ચા પરિશિષ્ટમાં આચાર્ય દેવે કરી, ત્યાં પણ આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખાય છે એ વાતની ચર્ચા કરી. પછી ગુરુદેવશ્રીએ તો એ ચર્ચા, પરિશિષ્ટની ચર્ચા ઉપર પ્રવચન કરતા એમ કહ્યું કે ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. પછી કોઈ કાળે કોઈને, કોઈ જીવને જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય અને કોઈ કાળે કોઈને બીજા લક્ષણથી ઓળખાય એમ પણ નથી. ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે, એવું એક સૂત્ર સિદ્ધાંત જેને કહી શકાય એવું સૂત્ર જેવું વચન ગુરુદેવશ્રીનું આવ્યું છે. અને એ પરમાગમ સારમાં 637 નંબરના બોધમાં છે. આ બાજુ પણ જગ્યા છે, ભરતભાઈ આવો. હા એમ કરો, ઠમણી કાઢી નાખો. લક્ષ લક્ષણની ચર્ચા ઉપરના પ્રવચનોમાંથી આ બોલ લેવામાં આવ્યો છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ આત્માનો નિર્ણય કરવા માટે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. આત્મામાં અનંત ગુણ છે, તે અનંત ગુણમાં જ્ઞાન મુખ્ય છે અને તે વિશેષ ગુણ છે. એ બીજી બહેન શ્રી વચનામૃતમાં કહે છે કે આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણોનો પિંડ છે. આત્મા અનંત ગુણોનો પિંડ છે એમ કહેતા આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણોનો પિંડ છે એવું વચનામૃત છે. અહીંયા ગુરુદેવ કહે છે કે ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. આ સિદ્ધાંત સૂત્ર આપ્યું છે કે ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે અન્ય દ્રવ્યોમાં નથી. કોઈ બીજા દ્રવ્યમાં તો જ્ઞાન પાંચેય દ્રવ્યોમાં નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે, જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. કોઈ વ્યવહારથી દયાદાન આદિ રાગ ભક્તિના રાગથી આત્માની પ્રસિદ્ધિ થતી નથી. એ રીતે જ્ઞાન છે એ મુખ્ય કારણ છે. ઓળખાણ થવામાં એટલું જ નહીં પણ આગળ વધીને ગુરુદેવ એમ કહે છે કે પરાશ્રય બુદ્ધિ છૂટીને અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. શું આ એક રહસ્યભૂત વિષય છે જ્ઞાન સંબંધીનો, કે પર સન્મુખ આ જીવ પર પદાર્થનો સંપર્ક પણ જ્ઞાન દ્વારા કરે છે, સ્વપર પ્રકાશક પણ હોવાને લીધે. અને પર પદાર્થો જ્ઞાનમાં જ્ઞેયાકાર થવા છતાં તે જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કરીને જ્ઞાન સામાન્યનો મુખ્યપણો કરીને આવિર્ભાવ કરીને જ્ઞાન સ્વભાવી આત્માનો જ્ઞાનનો જ્ઞાન અનુભવ કરે છે. એ અનુભવ થવામાં અંતર્મુખ થવામાં પણ જ્ઞાન જ કારણ છે. એ વાત અહીંયા નાખી છે, અંતર્મુખ થવામાં પણ જ્ઞાન જ કારણ છે. એ ઉપરથી એમ સિદ્ધ થયું કે આત્માની ઓળખાણ કરવી હોય કે આત્માનો અનુભવ કરવો હોય, જ્ઞાન સાધન છે અથવા જ્ઞાન કારણ છે, જ્ઞાન કારણ છે અથવા જ્ઞાન સાધન છે. અને સાધનની વિધિનો ઉલ્લેખ કરતા પંચાધ્યાયીકાર 401 નંબરના શ્લોકમાં કહે છે કે જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌ ચિતઃ. જો સાધનની મીમાંસા કરવામાં આવે, આત્માને આત્માના સાધનની ઊંડી વિચારણા કરવામાં આવે, મીમાંસાનો અર્થ એ થાય છે જેની ઊંડી વિચારણા કરે એને મીમાંસા કહે છે. તો જ્ઞાનમ એકમ સાધનમ, સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, સ્વાનુભૂતિનો એક માત્ર હેતુ હોવાથી સ્વાનુભૂતિ હેતુશ્ચ તસ્માત તત્ પરમમ પદમ, માટે અમે જ્ઞાનને પરમપદ કહીએ છીએ. ગ્રંથાધિરાજ જે પંચાધ્યાયી કહેવામાં આવે છે, દિગંબર વાંગ્મયનું એક બહુ અસાધારણ શાસ્ત્ર છે દ્રવ્યાનુયોગનું, એમાં પણ એનો જે બીજો ઉત્તરાર્ધ છે એની અંદર તો અધ્યાત્મની ઘણી ચર્ચાઓ કરી છે. એ અધ્યાત્મની અનુભવની ચર્ચા કરતાં કરતાં આ વાત લીધી છે કે જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાન એક જ સાધન છે. એ લક્ષ્ય રાખીને અહીંયા સમયસારની અંદર જે જે વાતો આવી છે એ વાતો સમજાય એવી છે. એ લક્ષ્ય કે અહીંયા આચાર્ય મહારાજનો અભિપ્રાય શું છે, કહેવા શું ધારે છે. જે કોઈ જ્ઞાન ચેતના વસ્તુનું સ્વરૂપ કેવું છે એ ખુલે છે. સ્વભાવથી વસ્તુનું સ્વરૂપ કેવું છે કે ચિત્ત સ્વભાવ આવ્યો, એટલે કે જ્ઞાન છે ચેતના છે તે જેનો સ્વભાવ છે, સ્વભાવ છે એટલું જ નહીં એ જ એનું સર્વસ્વ છે એમ કહે છે. એને જો બાદ કરો તો પછી કાંઈ તમને જોવામાં આવશે નહીં. વસ્તુમાંથી વસ્તુના સ્વભાવને બાદ કરવામાં આવે તો વસ્તુમાં શું રહે છે કે વસ્તુ શૂન્ય થાય છે, કાંઈ પછી રહેતો નથી. એટલે સ્વભાવ એટલે સર્વસ્વ છે જેનું, સર્વસ્વ જેનું તેને મારા નમસ્કાર. અહીંયા એ પણ વિચારણીય પ્રશ્ન છે કે શા માટે ચિત્ત સ્વભાવી આત્માને, જ્ઞાન સ્વભાવી આત્માને નમસ્કાર કરવા કરે છે. આચાર્ય મહારાજ પોતે નમસ્કાર કરે છે, કેમ નમસ્કાર કરે છે? આત્માને શા માટે નમસ્કાર કરે છે? કે એ આત્મા નમસ્કાર કરવા યોગ્ય છે માટે નમસ્કાર કરવામાં આવે છે. જે આત્માનું સ્વરૂપ જાણતા, જે સ્વર આત્માનું સ્વરૂપ જોતા, જોનાર પર્યાય નમી પડે ઢળી પડે એવું જેનું સ્વરૂપ છે, અનંત મહિમાવંત જેનું સ્વરૂપ છે પ્રત્યેક આત્માનું, મારા આત્માનું, તમારા આત્માનું, બધાના આત્માનું આવું સ્વરૂપ છે. સર્વ આત્માઓ આવા અનંત મહિમાવંત છે. એક દ્રષ્ટિએ બધા આત્માને જોવામાં આવે છે, કોઈ ભેદભાવ નથી એમાં, કોઈ આત્મા પ્રત્યે જરા પણ ભેદભાવ નહીં એવું એક જૈન દર્શનનું વિશાળ દ્રવ્ય દ્રષ્ટિનું ક્ષેત્ર છે કે જેની અંદર કોઈ આત્માને બાદ કરવામાં આવતા નથી. ત્યાં સુધી કે અભવિના આત્માને પણ નહીં, કોઈ અભવી હોય છે, અનંતા ભવી છે કે નહીં આમાં નહીં, પણ અનંતા તો નિગોદની બહાર નીકળ્યા નથી, હજી નિત્ય નિગોદમાં છે. તો કે એ નહીં, કોઈ નહીં, બધા જ આત્માઓ સ્વરૂપે કરીને પરમાત્મા છે, સ્વરૂપે કરીને પરમેશ્વર પદે બિરાજમાન છે, અને જેનું સ્વરૂપ જોતા નમી પડાય, જોનાર નમી પડે એવું જેનું અનંત મહિમાવંત સ્વરૂપ છે. આવો દ્રઢ દ્રષ્ટિનો વિષય છે. આ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે અને અધ્યાત્મ પ્રધાન એની આ ટીકા છે. કહે છે કે એને મારા નમસ્કાર, આ વિશેષણ કહેતા, હવે ટીકા કરે છે એના ઉપર, એ વિશેષણ કહેતા એના ઉપર પોતે ટીકા કરે છે પંડિતજી કે બે સમાધાન થાય છે. પંડિતજીની સંક્ષેપમાં ઓળખ કરીએ તો એવી છે કે પંડિત રાજમલજીએ સમયસાર કળશની આ ટીકા કરી અને એ ટીકા પંડિત બનારસી દાસજીએ વાંચી. રાજમલજી પોતે પણ આત્મજ્ઞાની છે, બનારસી દાસજી પોતે પણ આત્મજ્ઞાની છે, તો એમને પ્રેરણા થઈ છે આ ટીકા વાંચીને અને એમણે નાટક સમયસારની રચના આ પંડિત રાજમલજીની ટીકા ઉપરથી કરી છે. પંડિત રાજમલજી ધર્મી, જૈન ધર્મના મર્મી કહી દીધા છે. જૈન ધર્મનું રહસ્ય જાણનાર છે એમ પોતાને ખાતરી થઈ છે અને એમની અધ્યાત્મ પ્રધાન ટીકાને અડીને કેટલીક એમણે પદરચના કરી છે, એમના વાક્યોને અડીને, એમના વચનોને અડીને પદરચના કરી છે, એટલી વિશેષતા છે આ ટીકાની. ગુરુદેવશ્રીને પણ બહુ પસંદ હતું આ શાસ્ત્ર, અધ્યાત્મ પ્રધાન હોવાથી ગુરુદેવના પ્રિય શાસ્ત્રોમાં આ શાસ્ત્ર પણ છે. એક એક સંસ્કૃત શબ્દનો અર્થ જુદો પાડેલો હોવાથી એક વખત પ્રવચન પહેલાં પાઠ ઉપર પોતે સવારમાં આવી જતા વહેલા 15-20 મિનિટ કોઈ શ્લોકનું અવલોકન કરતા હશે, એમાં જોયું કે સંસ્કૃતમાં આવો અર્થ થાય છે. આપણા હિંમતભાઈ પંડિતજી બેઠા હતા, એમને પૂછ્યું, રાજમલજી આ શ્લોકમાં આ શબ્દનો આવો અર્થ કરે છે તો સંસ્કૃતમાં એવો અર્થ થાય છે કે આ શબ્દનો આવો અર્થ થાય છે કે એમણે આવો અર્થ કર્યો છે? એટલે એમણે જવાબ આપ્યો કે સાહેબ, રાજમલજી ક્યાં શબ્દના અર્થ શબ્દાર્થ પ્રમાણે અર્થ કરે છે, રાજમલજી તો પોતાને ભાવ ભાસે અને પોતાની મસ્તી પ્રમાણે અર્થ કરે છે, અધ્યાત્મની મસ્તી પ્રમાણે અર્થ કરે છે. તો એવી રીતે શબ્દકોશની અંદર જે શબ્દનો પ્રચલિત ભાષાનો અર્થ હોય એ અર્થ સિવાય કોઈ બીજો અર્થ કરે તો એમની ભાષાકીય ભૂલ ગણાય કે ન ગણાય? એ બિલકુલ નહીં. એવી પાબંધી, એવો નિયમ છે, એ સાક્ષરોને નડે છે, જ્ઞાનીઓને નડતો નથી. જ્ઞાનીઓ એનાથી પર છે, વિદ્વાનો પંડિતો અને સાક્ષરોથી જ્ઞાનીઓ પર છે, આગળ છે, ભલે ન ભણેલા હોય તો પણ. અને એમને પોતાને જે ભાવ ભાસે છે એ ભાવ ભાસે એ પ્રમાણે અર્થ કરવાની છૂટ છે, એમને કોઈ રોકટોક લગાવી શકે એવું નથી. અને એમાંથી વિશેષ ભાવો કાઢ્યા છે, ઘણા ભાવો કાઢ્યા છે. આ વિશેષણ કહેતા બે સમાધાન થાય છે. આ રાજમલજીની ટૂંકી ઓળખ છે કે કેવા અધ્યાત્મની મસ્તી વાળા એ હતા. આ વિશેષણ કહેતા બે સમાધાન થાય છે કે એક તો ભાવ કહેતા પદાર્થ, ઉપર જે ભાવ એટલે પદાર્થ એવો અર્થ કર્યો, એક તો એ અર્થ છે. તે પદાર્થ જો કહેવામાં આવે, પદાર્થ સામાન્યપણે તો કોઈ ચેતન છે અને કોઈ અચેતન છે. જગતમાં પદાર્થ એવું નામ કયો? હયાતી ધરાવનાર સત્વ સ્વરૂપ પદાર્થ કહો તો પદાર્થ તો બે જાતના છે, એક ચેતન અને એક અચેતન, એમ બે જાતિ છે પદાર્થની. તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઉપજે છે. અહીંયા ચિત્ત સ્વભાવાય ભાવાય નમઃ ચિત્ત સ્વભાવાય ભાવાય એમ જ્યારે કહે છે કે હું ચિત્ત સ્વભાવ જેનો છે એવા પદાર્થને નમસ્કાર કરું છું, એનો અર્થ કે બે જાતિના પદાર્થ હોવા છતાં પણ હું અજીવ જાતિના પદાર્થને, જળ પદાર્થને હું નમસ્કાર કરતો નથી, હું ચેતન પદાર્થ છે એને નમસ્કાર કરું છું. ચેતન પદાર્થને નમસ્કાર કરવામાં આવે છે. ફરીને શું કહે છે કે પદાર્થમાં કોઈ ચેતન છે અને કોઈ અચેતન છે, તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઉપજે છે. તેમાં અચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય નથી, અર્થાત આત્મા એ અચેતન પદાર્થ બાજુ વળવા જેવું નથી, ઢળવા જેવું નથી, નમવા જેવું નથી એમ કહે છે. ચેતન પદાર્થ પવિત્ર છે, પૂજ્ય છે, નમન કરવા યોગ્ય છે, એના પ્રત્યે નમવાને ઢળવા જેવું છે, એક તો એવો અર્થ ઉપજે છે. બીજું સમાધાન આમ છે કે યદ્યપી વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે, વિશેષણ કયા વિના વસ્તુનું જ્ઞાન ઉપજતો નથી. કેમ કે જ્ઞાન કરાવવું છે, ઓળખાણ કરાવવી છે, ઓળખાણ વિના અનુભવ નથી. રાત્રે અમે બોલ ચાલ્યો ગુરુદેવશ્રીનો, ઓળખીને અનુભવ કર એમ કહ્યું, ઓળખાણ વિના અનુભવ નથી અથવા નિર્ણય વિના અનુભવ નથી. તો નિર્ણય કરાવવા માટે, ઓળખાણ કરાવવા માટે, વસ્તુને કહેવા માટે ગુણ ગુણીનો ભેદ પાડ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજું સમાધાન આમ છે કે યદ્યપિ એટલે જો કે વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, જ્ઞાન નામનો ગુણ છે એ આત્મા નામના પદાર્થમાં ગર્ભિત છે, આત્મા કહેતા એમાં જ્ઞાન ગુણ આવી જાય છે, તેમ છતાં પણ વસ્તુને ગુણ એને એક જ સત્વ છે, બે સત્વ નથી, બે પદાર્થ નથી, બે સત્વ નથી, બે સત્તા નથી, એમ કહેવું છે. સત્તા એક જ છે, ગુણ અને ગુણીની એક જ સત્તા છે, દ્રવ્ય ક્ષેત્રથી પણ એક સત્તા છે, સ્વભાવથી પણ એક જ સત્તા છે. એટલે ગુણ એક જ સત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે. જો કહેવું હોય તો એમાં ગુણ અને ગુણીનો ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે, બીજી રીતે તે કહી શકવા યોગ્ય પણ નથી. જો પદાર્થને કહેવો હોય, પદાર્થને સમજાવવો હોય, તો ગુણ ગણીનો ભેદ પાડ્યા સિવાય બીજો કોઈ ઉપાય સમજાવવાનો નથી. રાજમલજી આગળ એ વિષય ઉપર ખુલાસો કરે છે. પાંચમો કળશ છે ઘણું કરીને, પાંચમો કળશ છે, પાનું છઠ્ઠું છે, એમાં નીચેથી છઠ્ઠી લીટી છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ તો નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ ઉપજાવવો અયોગ્ય છે, અયુક્ત છે એટલે અયોગ્ય છે. એ વસ્તુ નિર્વિકલ્પ છે, તમે ભેદ પાડીને વિકલ્પ શું કરવા ઉપજાવો છો, એમ કહે છે. આવી કોઈ શંકા કરે, કોઈ તર્ક કરે, એમ કહે છે કે આત્મા વસ્તુ તો નિર્વિકલ્પ છે, એનો નિર્વિકલ્પ અનુભવ કરાવો. આ તમે ગુણ ગુણી ભેદની વાતો કરીને વચ્ચે વિકલ્પ ઉડાવો, ભેદ પાડો છો ને વિકલ્પ ઉઠે છે, એ વાત તો અયોગ્ય લાગે છે, એમ પોતે તર્ક ઉઠાવ્યો છે, પ્રશ્ન ઉઠાવ્યો છે. તેનો ત્યાં સમાધાન આમ છે. એ પ્રશ્નનું આ સમાધાન છે કે વ્યવહાર નહીં હસ્તાવલંબ છે, વ્યવહાર નહીં છે તે હસ્તાવલંબ છે. જેમ હાથના ટેકે ઊભું થવાય, લાકડીના ટેકે ઊભું થવાય, એમ પણ વ્યવહારનો વચમાં આશ્રય આવે છે. જેવી રીતે કોઈ નીચે પડ્યો હોય તો હાથ પકડીને તેને ઊંચો લે છે, કે મારો હાથ પકડ, પડી ગયો છું ને તો હું તને બેઠો કરી દઉં, હાથ પકડીને ઊંચો લે છે. તેવી જ રીતે ગુણ ગુણીરૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. શું શું કહ્યું? ગુણ ગુણીરૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. કોને? કે જે ભેદમાં ઊભો છે તેને, જે વિકલ્પમાં ઊભો છે ભેદમાં ઊભો છે. મર્યાદિત વાત છે, વ્યવહારની વાત છે, મર્યાદિત વાત છે, અપેક્ષા મર્યાદિત છે. કે જે જીવ અનાદિથી વિકલ્પમાં ઊભો છે, ભેદમાં ઊભો છે, આત્માને ઓળખતો નથી, એને ગુણ ગુણીના ભેદરૂપ કથન, એને અભેદ જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. જો કેટલું નજીક લઈ લીધું, એને એક અંગ છે એમ કહી દીધું. આગળ એનું વિવરણ કરે છે કે જીવનું લક્ષણ ચેતના, જ્ઞાન એનું લક્ષણ. એટલું કહેતા પુદગળાદિ અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે. તેથી જ્યારે અનુભવ થાય, નિર્વિકલ્પ અનુભવ થાય ત્યાં સુધી, જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ ન થાય ત્યાં સુધી ગુણ ગુણી ભેદરૂપ કથાનું જ્ઞાનનું અંગ છે, એ જ્ઞાનનું એક અંગ છે એમ કહે છે. ઉપર કહે છે ત્રીજી લીટીલીઓ કે જો કોઈ બહુ સાધિક, બહુ સાધિક એટલે અધિક બુદ્ધિમાન, વિશિષ્ટ બુદ્ધિમાન, અસાધારણ બુદ્ધિશાળી કોઈ જીવ હોય, એમ કહે છે અધિક બુદ્ધિશાળી જીવ હોય તો પણ આમ જ કહેવું પડે કે આત્મા